તારીખ 27/5/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 180 181 અને 182 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 132
183 રાગ દ્વેષમાં જીવ ગૂંચવાઈ જાય છે. ઉદય પૂર્વ કર્મનો ચાલુ છે, શુભ કે અશુભ બેમાંથી કોઈ એક પ્રકારનો અથવા મિશ્ર પ્રકારનો, એમાં જીવ રાગ દ્વેષ કર્યા કરે છે. ઉદયમાં રાજી થાય છે, નારાજ થાય છે, બેમાંથી એક પ્રકારના પરિણામ તો કરે છે. મારા કોણ હોવાને લીધે મારો ઉદય છે અથવા એવો સ્વીકાર હોવાથી રાગ દ્વેષ થયા વગર રહેતા શું કરવું? આમ તો પરિસ્થિતિ છે, કરવું શું? માર્ગદર્શન તો એ લેવાનું છે કે સમાધાન. પોતાની રુચિ નથી, રુચિ મંદ છે. મોક્ષ હોય તો મંદ રુચિ વાળો છે, અથવા તો જીવને રુચિ જ નથી, એટલે ઉદયમાં ગૂંચવાય છે. પોતાનું આત્મકાર્ય કરવાની એટલી જરૂરત લાગી નથી, એટલે રુચિ નથી. રુચિ નથી એટલે પછી પરિણામ તો ક્યાંય ને ક્યાંય તો જવાના જ છે. એટલે ઉદયમાં ગૂંચવાય છે. કોઈ વાર તો જીવને પોતાનો ઉદય હોય તો ગૂંચવાય છે, કોઈ વાર તો જીવને પોતાને કઈ લાગતું વળગતું ન હોય તો પણ ગૂંચવાય છે. રુચિમંદ છે એમ કહો કે પોતાની ભાવના ની ખામી છે એમ કહો? જો રુચિ અને ભાવના હોય તો પોતાના કામે લાગે, નહીતર ઉદય તો ચાલુ જ છે, એમાં જોડાઈ જશે ને રાગ દ્વેષ કર્યા વગર રહેશે નહીં. એ પાછું નવું કર્મ બંધન ઊભું કર્યું. પુરુષાર્થ વધારે કરવો, રુચિ વધારવી, રુચિ વધારીને પુરુષાર્થ વધારે કરવો, શું કરવું? કે ભાવના ને રુચિ વધારવી ને પુરુષાર્થ વધારવો. પુરુષાર્થ મંદ થાય તો વારંવાર તેનો અભ્યાસ કરવો. કોઈ કોઈને એમ થાય પુરુષાર્થ તો કઈક કરીએ છીએ, પ્રયાસ તો કરીએ છીએ, પણ પાછી પરિસ્થિતિ અમારી કઈ હજી સુધરતી નથી. તો વારંવાર કરવો, સતત કરવો, ખૂબ કરવો. પુરુષાર્થ બહારની કોઈ રુચિ લાગે તો તેનો પ્રયત્ન કેમ કર્યા જ કરે છે? તબિયત સારી ન રહેતી હોય અને લાંબા ટાઈમ થી તબિયત સારી ન રહેતી હોય તો મૂકી દે છે કઈ? કઈ નઈ મૂકો ને, બહુ બહુ તો શરીર પડી જશે. એટલે જરૂરત લાગે તો જીવ એનો પ્રયત્ન કર્યા વગર. બહાર ની કોઈ રુચિ લાગે તો તેનો પ્રયત્ન કેમ કર્યા જ કરે છે? બહારની રુચિ હોય અને ગમતું કામ માથે લીધું હોય તો તેની પાછળ પડીને કામ કર્યા જ કરે છે. એમાં રુચિનું કામ મળ્યું હોય ત્યારે તો કેવા રસથી કરે છે એમ કે છે. એ તો વેપાર કરવાનો રસ હોય અને એમાં અનુકૂળતા આવે તો કેવા રસથી કરે. પછી એકાકાર થઈ જાય છે તેમ આની રુચિ લાગે અને પાછળ પડીને વારંવાર પ્રયત્ન કરે તો કાર્ય થાય ચોક્કસપણે. પુરુષાર્થ કર્યા વગર થતું નથી. પુરુષાર્થ એટલે જોર, જે કામ કરવું છે એની પાછળ એનું ફોર્સ તો હોવું જોઈએ. જો ન હોય તો બીજી બાજુ ખેંચાઈ જશે પરિણામ. નિશ્ચય બળ હોવું જોઈએ. અહીંયા તો નીચે તો એમ જ છે કે નિશ્ચય બળ હોવું જોઈએ. મારે કરવું જ છે એવું જે મેં નિશ્ચય કર્યો છે એનું બળ આવવું જોઈએ. નિશ્ચયની સાથે એનું બળ હોય તો જ નિશ્ચય બરાબર ગણાય, નહીતર તો ખાલી વિકલ્પ થયો એમ ગણાય. ખાલી વિકલ્પ થઈ ગયો, આવી ગયું, આમ મારે કરવું છે. થાય ન થાય એની પાછળ કાંઈ એનું એની દરકાર નહીં, એની પાછળ લાગવાનું નહીં, પાછળ પડે નહીં. રાગદ્વેષમાં જીવ ગૂંચવાય છે, પ્રશ્ન તો એ ચાલ્યો છે. રાગદ્વેષમાં જીવ ગૂંચાય છે તો ચિંતા કરે છે સંયોગોની, એકવાર ભવિષ્યની ચિંતા કરે છે. કાંઈ ને કાંઈ નિમિત્ત મળી રહ્યા છે. અંદર ભાવનાને અંદર રસની રુચિ નથી એટલે બહારનું કાંઈ ને કાંઈ નિમિત્ત મળી જાય છે. વર્તમાનનું હોય તો છેવટે ભવિષ્યનું, આનું આમ કરવું છે ને આમ કરવું છે ને આમ થશે ને આમ થશે ને તેમ થશે ને કાંઈ ને કાંઈ ચાલ્યા કરતું હોય છે. એમાં ને એમાં જીવ ગૂંચવાયેલો રહે છે. એક જ પરિણામ નવા કર્મ બાંધે છે એ મને નુકસાન છે, દુઃખદાયક છે, એનો વિચાર આવતો નથી. અને આમનામ જો રહ્યા કરશે તો જે આયુષ છે એ તો ચાલતા પરિણામોથી ઉત્પન્ન થયેલી એક પરિસ્થિતિ છે. જે આયુષનો બંધ પડે છે એ તો બે તૃતીયાંશ ભાગ પછી પડે છે ને, તો બે તૃતીયાંશ આયુષ ભોગ્યું એની અંદર જે કર્મ બાંધ્યા એ કર્મ અનુસાર આયુષ બંધાય છે, એને અનુસરીને આયુષ બંધાય છે. જેમ સૂતરના તાર હોય અને એ તારનું દોરડું બને છે, બધા તાર ભેગા થઈને વળ ચડીને દોરડું બને છે, જેથી બાંધવાના કામમાં આવે. એટલું સૂતર બાંધવાના કામમાં ન આવે તો તૂટી જાય, પણ બરાબર વળ ચડી હોય તો એ દોરી થઈને બાંધવાના કામમાં આવે. એમ આ બધા પરિણામોનો વળ ચડી ચડી ચડીને આયુષનું દોરડું તૈયાર થાય છે, જીવને બાંધે છે નવા દેહમાં. એટલે એ બધા જે તાંતણા છે એ બે તૃતીયાંશ ભાગમાં કરેલા પરિણામો છે. એ રીતે પોતે સાવધાન થાય, પોતે પોતાના સુખ દુઃખ ભવિષ્યમાં આવનારા સુખ દુઃખના કે લાભ નુકસાન, એને લાભ નુકસાન એ પ્રકારનું છે, સુખ દુઃખ એ જ લાભ નુકસાન છે. ત્યારથી ચેતી જાય અને પોતાના આત્મકાર્યમાં લાગી જાય. એ રીતે સમજણ પૂર્વક આવવું જોઈએ. પછી 181 પ્રશ્ન ઉઠાવ્યો છે, ઉતાવળથી આત્માનું કાર્ય ન થાય. સમાધાન, ખોટી ઉતાવળ કરે ન થાય, સ્વભાવ ઓળખે તો થાય. ઉતાવળમાં શું છે, ફોર્સ છે, અને કોઈને ફોર્સથી જલ્દી કામ થાય છે તો એને ઉતાવળ કરી એમ ગણાય કે ન ગણાય? ઉતાવળમાં કોઈ હઠથી કરવા માંગે, શું પોતાની યોગ્યતા ન હોય અને ઉપરના સ્ટેજનું સીધું કામ હાથમાં લઈએ, જ્યાં કઈ ઠેકાણું અને ભેદજ્ઞાનનો વિકલ્પ કર્યા કરે, પ્રયોગ તો થાય ને, વિકલ્પ કર્યા કરે, અથવા કોઈ હઠથી કામ કરે, શું વૃત્તિઓને દબાવે, તો ખોટી ઉતાવળ કરે ન થાય. સ્વભાવ ઓળખે તો થાય. સ્વભાવ ઓળખે એટલે સ્વભાવની ઓળખાણ થતા પુરુષાર્થ અંદરથી બહાર જોરથી આવે છે. આત્મામાં અંદરથી જોરથી પુરુષાર્થ બહાર આવે છે, સ્વરૂપ ઓળખાય તો. કેમ કે સ્વરૂપ એવું મહાન છે એટલે એનો પુરુષાર્થ ઉપડ્યા વિના. સ્વભાવ ઓળખે તો થાય, ધીરજથી થાય, પ્રમાદ કરે તો ન થાય. સામે સામે બોલીએ છે, ખોટી ઉતાવળ ન કરવી, ધીરજ કરવી, પણ પ્રમાદ ન કરવો. પ્રમાદ ને ધીરજ માં ખતવે એમ ન ચાલે. સમજણ પૂર્વક છે, પોતાની શક્તિ અનુસાર કાર્ય કરવું છે, સમજણ પૂર્વક કરવું છે, અને જેટલું કરવું છે એ મક્કમ રીતે ઠોસ કામ કરવું છે એવો પ્રકાર હોવો જોઈએ. પ્રમાદ કરે તો ન થાય, આકુલતા કરવાથી ન થાય. ઉતાવળ કરીને આકુલતા કરે તો પણ ન થાય. પ્રમાદ ને ધીરજ સમજે તો પણ ન થાય. શું કોણ ધીરજથી શાંતિથી સ્વભાવને ઓળખીને યથાર્થ રીતે વિચાર કરે તો થાય. એટલી વાત લીધી, પણ ધીરજથી શાંતિથી સ્વભાવને ઓળખીને યથાર્થ રીતે વિચાર કરે. ઓળખવાની વાત તો ઘણી જગ્યાએ લીધી છે. કેમ કે સ્વાધ્યાયનો હેતુ, સત્સંગનો હેતુ સ્વરૂપને ઓળખવાનો છે. લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાયી. સુખદાયક એવા જે શાસ્ત્રો છે એ આત્માને ઓળખાવા માટે કયા છે. લક્ષ થવું એટલે ઓળખવા માટે, કારણ કે ઓળખાણ વખતે લક્ષ થાય છે, અથવા લક્ષ પૂર્વક ઓળખાણ થાય છે. એટલે શાસ્ત્ર અભ્યાસ શા માટે, લક્ષ થવાને તેનો. એક પદમાં કેટલી ગંભીરતા છે. ત્યાં તો ચર્ચા ચાલી છે, ત્યાં તો બધા નિવૃત્તિ લઈને આવે છે, કેટલાક નિવૃત્તિ લઈને રહ્યા છે. શાસ્ત્ર સ્વાધ્યાયની મુખ્ય ક્રિયા છે, બાહ્ય ક્રિયા ગણો તો શાસ્ત્ર સ્વાધ્યાયની મુખ્ય ક્રિયા છે. ઓળખવા માટે હોવી જોઈએ. થોડું વાંચે, વધુ વાંચે, પણ શોધક વૃત્તિ ચાલી ન જાય. લીધું છે ને વચના વૃત્તિ, મુમુક્ષુની શોધક વૃત્તિ ચાલી ન જાય. રિસર્ચ માઇન્ડેડ થવું જોઈએ. આ રિસર્ચ કરવાનું કામ છે. જગતના ભૌતિક પદાર્થોમાં જે રિસર્ચ થાય છે એમાં કોઈ સિદ્ધિ નથી, સિદ્ધ થયેલી સિદ્ધિ નથી. અનનોન મેટરની અંદર રિસર્ચ ચાલતો હોય છે. પ્રયોગ કરતા 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 એ પ્રયોગ બરાબર છે કે નહીં એને ખબર નથી, પણ રિસર્ચ કરનારો પ્રયોગ કરતા કરતા કંઈક શોધી કાઢે છે કે મને આ ચીજની જરૂરત લાગી છે તો હું કંઈક આવો પ્રયોગ કરું. એવો પ્રયોગ કરાય કે ન કરાય એ કાંઈ એને કોઈ ગાઈડન્સ આપનાર નથી, એને કોઈ ખબર નથી. તો પણ એવી રીતે અજાણ્યા પદાર્થ પર પદાર્થમાં અજાણ્યા પદાર્થમાં પણ જરૂરત લાગે છે તો શોધખોળ કરીને એની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. અહીંયા તો સિદ્ધ થયેલી વાત છે. મોક્ષ માર્ગ પણ અનંત તીર્થંકરોથી સિદ્ધ થયેલો છે, એનું ફળ પણ પ્રાપ્ત અથવા સિદ્ધ થયેલું છે, અને એની પ્રિસ્ક્રાઇબ મેથડ પણ એ આપીને ગયા છે. આટલી સુવિધા છે. હવે પોતે પોતાના માટે રિસર્ચ કરવાનું છે. આમ તો ઓલરેડી રિસર્ચ્ડ છે, પણ પોતાના માટે રિસર્ચ કરવાનું બાકી છે. પોતાને જે કહે છે, જે એમને કર્યું છે એમ કહે છે, એને હું મારા પ્રયોગમાં કરીને એની પ્રાપ્તિ કરું, મારા પ્રયોગમાં લાગુ કરીને એની પ્રાપ્તિ કરું. એમ પોતાના માટે રિસર્ચ કરવું બાકી છે. એવું રિસર્ચ માઇન્ડ થવું જોઈએ આની અંદર. તો ઓળખાણ થાય, તો સ્વભાવની ઓળખાણ થાય. અને પ્રયોગ પણ શેનો કરવો, ક્યાં કરવો, ક્યાં ન કરવો, બધું ચોખ્ખું કરીને આપ્યું છે. બીજું ભાઈ, જીવને રાગ થાય છે તો પણ એ જીવનું લક્ષણ નથી. લક્ષણ નથી, ઉપયોગો લક્ષણ. જીવને રાગ થાય છે પણ એ જીવનું લક્ષણ નથી, પણ જીવને જ્ઞાન થાય છે ત્યાં જીવનું લક્ષણ છે. અને જ્ઞાન પ્રકાશમાં તું શું છું, રાગના અંધારામાં તો અમસ્તું કઈ તને જડે એવું નથી. આત્મા તને મળશે તો જ્ઞાન માંથી મળશે. આટલું સગવડ કરીને આપે છે. પછી તો શોધવું એ પોતાનું કામ છે. જ્ઞાન જાણે છે, પણ એ જાણે છે એમાં એનો સ્વભાવ કેવો. નામ પણ આપ્યું કે જ્ઞાયક સ્વભાવ. જ્ઞાયક સ્વભાવ એટલે કેવો, બસ એ જિજ્ઞાસા ઉપર એની શોધ ચાલવી જોઈએ. જ્યાં સુધી ઓળખાણ માટે પ્રયત્ન ન થાય ત્યાં સુધી સન્મુખ થઈને અનુભવ થવાનો અવસર આવે નહીં. પણ ધીરજથી શાંતિથી, કેમ કે અંદરમાં કામ કરવાનું છે ને, આ કઈ બારમાં મારફાડ કરવાની નથી. બારની કોઈ ધમાધમ નથી આમાં. શું અંદરમાં ધીરજથી શાંતિથી સ્વભાવને ઓળખવાના પ્રયત્નથી, સ્વભાવને ઓળખીને યથાર્થ રીતે વિચાર કરે તો એક શબ્દ યથાર્થ નાખો, બહુ વાઇડ સેન્સ છે. યથાર્થતાની બહુ વાઇડ સેન્સ છે. યથા અર્થ, જ્યાં જેમ જોઈએ તેમ પ્રયોજન ને પકડીને, અર્થ નામ પ્રયોજન, યથા પ્રયોજન, જેમ પ્રયોજન સિદ્ધ થાય તે પ્રકારે એનું નામ યથાર્થ. એટલે ભૂમિકા અનેક છે, મુમુક્ષુની ભૂમિકા અનેક છે. એટલે કેવું પડે છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય તે તાહા સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે, આચરે એટલે પરિણમન કરે આત્માર્થી જન. એ એક યથાર્થતાને બતાવવા માટે આખી કડી બનાવી છે, એનું નામ યથાર્થતા. જ્યાં જેમ લાગે તેમ છોકરો ભણીને દુકાને આવતો થાય, એના પિતાજીને પ્રશ્ન પૂછે, તમે વેપાર કરો છો ત્યારે માલ વેચો છો બરાબર, માલ વેચતી વખતે તમે ઘરાગને સમજાવો છો, તો ઘરાગને કેવી રીતે સમજાવો તેની મને વ્યાખ્યા લખી દો તો હું મોઢે કરી લઉં. ઘરાગને કેવી રીતે સમજાવાય? જો બેટા, આ ગોખવાનો વિષય છે, માલ કેવી રીતે ઘરાગને સમજાવીને વેચી દેવો એ કઈ ગોખણપટ્ટીનો વિષય નથી. તો પછી મારે કરવું શું? મેં તો કોઈ દી માલ વેચ્યો નથી. હું તો અત્યાર સુધી નિહાળમાં જ ભણ્યો છું કે નિહાળમાં તો માલ વેચાતો નથી. હા, તો તું થોડે બેસ, પછી ઘરે ઘરે વાત કરજે માલ વેચતી વખતે. હું બેઠો છું તારી પડખે, હું હમણાં નહીં વેચું, હમણાં તો તારે વેચવાનો. કેવી રીતે એને પડોટે, પ્રયોગથી પડોટે ને. પછી હવે અત્યારે માલ જે ઘરાક આવે ને માલ તારે વેચવાનો છે, મારે વેચવાનો નથી. તું એને માલ વેચવા માટે વાતો કરજે, હું પડખે બેઠો બેઠો જોઈશ. તારી ભૂલ થતી હશે ત્યાં તને સમજાવીશ. જો આમ ન બોલાય ને આમ વાત કરાય, આમ ન વાત કરાય ને આમ વાત કરાય. એને વ્યાખ્યા લખી દઈએ તો કઈ આવડી જાય? કેમ કે ઘરાક 56 જાતના ભેજા વાળા આવે, એક હરખા આવે બધા? કેટલી મેઠાફૂર કરવા વાળા આવે, કોઈ કસવા વાળા આવે, કોઈ વગર કસવા વાળા આવે, કોઈ કઈ ગરમ પ્રકૃતિ વાળા આવે, કોઈ નરમ પ્રકૃતિ વાળા આવે, કોઈ કઈ હજાર જાતના આવે. એની ખબર છે, એન્ટિસિપેટેડ છે, ભાઈ આવત ગરાગ આવશે એવું કઈ કઈ નથી. પણ જે તૈયાર થઈ ગયો હોય, કુશળ થઈ ગયો હોય, સેલ્સમેન બરાબર થઈ ગયો હોય, એ ગમે એવો ગરાગ આવે ને, એને આત્મવિશ્વાસ આવી ગયો, ગમે એવો ગરાગ આવે આપણે 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 માલ વેચી દઈએ. એને લેવો હોય તો, ન લેવો હોય એનો કોઈ ઉપાય નથી. એટલે એવી બધી જે વસ્તુ છે એની કોઈ વ્યાખ્યા ન હોય. એટલા માટે એમ કે છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય તે તાહા સમજવું તે જેવો ગ્રાહક. કાપડના વેપારની અંદર મારા ભાઈજી હતા ને, એને ફેન્સી કાપડની દુકાન હતી, ગામડાના ઘરાક આવે. પછી અમુક કાપડ છે એ બહુ ઓછે આપી દે. લગ્ન માટે કાપડ લેવા આવ્યા હોય તો શરૂઆતમાં એને એકદમ ફાયદામાં આપી દે. પોતાના શેઠ આપણને ભાવ બહુ વ્યાજબી ભાવે માલ આપે છે. આપણે બે જગ્યાએ પૂછ્યું હતું પણ આપણને અહીંયા અહીંયા દુકાન છે એ બરાબર વ્યાજબી ભાવની છે. પછી બીજા બીજામાં શું થાય એને ખબર પડે નહીં. ઠીક, પછી માહિતી વાત કરતા હોય ને એટલે ખબર પડે. અમે કોક વાર બેઠા હોય, છોકરા હોય દુકાને જઈને બેસીએ, આ ટાકો અંબાવ, આ ટાકો અંબાવ, માણસે હોય આપણને નવરા બેઠા કંઈક ને કંઈક કામ તો ચીંધે ને. પછી વાત કરતા જો આમ કર્યું, આપણે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. ઠીક, આમાં કેટલી જાતની રીતભાત છે. એવું આ બધું કામ થોડું પ્રેક્ટિકલ નોલેજનું છે, એટલે અવળી હળી વાત આવે છે. શું ખોટી ઉતાવળ ન કરવી, ધીરજ રાખવી, પણ પ્રમાદ ન કરવો, અને ખોટી ઉતાવળમાં આકુલતા થાય એવું ન કરવું, એમ અમુક અમુક ગાઈડલાઈન આપે છે. આખી વાત તો પોતે પ્રયોગ કરીને સમજવી જોઈએ, થોડી ઘણી ગાઈડલાઈન મળે, પણ એ કઈ ગોખવાનો વિષય નથી. કેટલી ઊંચાઈ ગયો, કેટલો પવન હોય, ક્યાં ગોઠું, કેવી રીતે ખાય, કેટલું ખાય, કે એનું કઈ નિયમ છે કોઈ? એ ગુરુદેવ કહેતા હું પરિણામ ની પડાય 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 એટલે પતંગ, મોટા પતંગ ને પડાય કે મોટા પતંગ ને, નાનો પતંગ નહી, મોટો પતંગ હોય ને એને પડાય કે. એટલે કોઈ માણસ બહુ ધમાધમ કરતો હોય ને કહેવાય એની પડાય ક્યાં જશે ઉડીને, અમે કઈ કહેવાય નહીં. કોઈ કંટ્રોલ બહાર જાય ને ભાઈ પડાય હવે ઉડી છે, હવે એને દોરો હાથમાં નથી, દોરો કપાઈ ગયો હોય પડાઈ નો દોરો, પછી એ ક્યાં ઉડશે ને ક્યાં પડશે એનો કોઈ નિયમ નથી. બોલો કેવું છે? એમ આત્માનું કામ કરવું છે એને ખાલી શાસ્ત્ર વાંચે કે ખાલી કેટલી કેટલીક વાતો સમજી જાય એનાથી કામ ન થાય. કેમ કે શાસ્ત્રમાં વ્યાખ્યા છે, એ બધી વ્યાખ્યા કઈ પ્રયોગની અંદર વ્યાખ્યા થાય નહીં, બધા પ્રયોગની કઈ વ્યાખ્યા થાય નહીં, પૂરી પ્રયોગની પૂરી વ્યાખ્યા થાય નહીં. એટલે જે આપ્યું, જે કહ્યું છે એ અધૂરું આવે છે, એ પ્રયોગ કરીને પોતે પૂરું સમજવું પડે. અધૂરા ઉપરથી પ્રયોગ કરીને પૂરું સમજવું પડે ત્યારે કામ થાય. હા, એમાં સારો આવે, બીજું શું આવે? બાકી પોતે જ કામ કરી કરીને, કામ કરતા કરતા શીખવું જોઈએ, કામ કામને શીખવે. એકસો ને બાસી પ્રશ્ન. સ્વાનુભૂતિમાં નાળિયેરમાં જેમ ગોળો અલગ છે, સ્વાનુભૂતિમાં નાળિયેરમાં જેમ ગોળો અલગ છે તેમ શરીર એકદમ જુદું પડ્યું છે એમ ખ્યાલમાં આવે, અનુભવ થાય ત્યારે કેવો અનુભવ થાય એનો પ્રશ્ન ઉઠાવ્યો છે શરીર સંબંધી. બાકી તો એમાં અનુભવમાં તો અનેક ગુણ પ્રગટ થયા છે અને અનેક વાતો છે એની. શું દેહાદીથી ભિન્ન આત્મા છે એવો ભિન્ન આત્માનો અનુભવ થયો છે, તો જેમ નાળિયેરમાં પાણી હુકાઈ જાય અને પછી ખખડે ગોળો હલાવે તો ખખડે, ખબર પડે કે આ ગોળો છૂટો પડી ગયો છે. શું એવી રીતે જયારે અનુભવ થાય ત્યારે શરીર એકદમ છૂટું પડ્યું છે એમ ખ્યાલમાં આવે, એમ આવે શું કરવાનું? આવે શરીર થી ભિન્નપણા નો અનુભવ થયો એટલે અનુભવ ની એક સિદ્ધિ થઈ. શું તો ભિન્નતા નો પ્રયોગ કર્યો હતો, વેદ જ્ઞાન માં ભિન્નતા નો પ્રયોગ કર્યો હતો અને એની સિદ્ધિ થઈ ત્યારે અનુભવ થયો, સિદ્ધિ કહ્યું કે પ્રાપ્તિ થયો, ભિન્નતા ની પ્રાપ્તિ થઈ, પછી ખ્યાલ કેમ ન આવે? જ્ઞાન છે અને ભિન્ન પડ્યો છે તો એનો જ્ઞાન ને ખ્યાલ ન આવે કે આવે? જરૂર આવે. સૌભાગભાઈ લખ્યું છે કે નહી, બે ફાટ કેવી રીતે જુદો પડી ગયો? બે ફાટ, બે ફાટ એટલે બે ફાડ થઈ ગઈ, જેમ એક મગની ડાળની ચણાને ચણાની બે ડાળ જુદી પડી જાય ને, એમ દેહ ને આત્મા સહજપણે હવે જુદો અનુભવમાં આવી ગયો છે. એટલે બાપની કૃપાથી આવી રહ્યો છે, એટલું લખ્યું હતું ઉમેર્યું છે ત્યાં. સમાધાન પોતે જુદો જ પડી જાય છે. સમજો, કામ પુરુષાર્થ થી પોતે કર્યું છે. મારા પુરુષાર્થ થી મેં હકીકતમાં તો પુરુષાર્થ કર્યો છે, છતાં હકીકત વિરુદ્ધ બોલાય છે કે નથી બોલાતો? એ અધ્યાત્મ નો સિદ્ધાંત છે. નિમિત્તે કર્યું નથી, ઉપાદાને પોતાની શક્તિથી કામ કર્યું છે, એ દ્રવ્યાનું યોગનો સિદ્ધાંત છે. અને આપની કૃપાથી થયું એ અધ્યાત્મનો સિદ્ધાંત છે. અધ્યાત્મનો સિદ્ધાંત છે એ પર છે, દ્રવ્યાનું યોગથી
પર છે.
એમ જ આવે પાછા, બીજી રીતે આવે નહીં. એવો વિનય કરે છે. જ્ઞાન ચેતના વર્તે છે, જ્ઞાન ચેતના કામ કરે છે. સમાધાન પોતે જુદો જ પડી જાય છે. શું છે? જો શબ્દ વાપરો. હા, શરીર જુદું પડે છે એમનું લીધું. શરીર જુદું પડ્યું છે એમ ખ્યાલમાં નહીં, પોતે જુદો પડ્યો છે. પોતે ભળતો હતો. હું આ શરીર વાળો છું અને શરીરમાં જે કાંઈ થાય છે તે મને થાય છે. વજન વધ્યું તો મારું ને વજન ઘટ્યું તો મારું, ઊંચો થયો તો હું ને નીચો રહ્યો તો હું, રૂપાળો તો હું ને કદરૂપો તો હું, પીડા થઈ તો મને અને તંદુરસ્ત થયો તો પણ હું. એ શરીરમાં જે પોતાપણું છે એની પરિણતિ જીવને થઈ ગઈ છે. વિકલ્પે કરવો પડતો નથી, પરિણતિ થઈ ગઈ છે. એટલે પોતે ભળી ગયો હતો, એક મેચ થઈ ગયો હતો, હવે પોતે જુદો પડે છે. પોતે જુદો જ પડી જાય છે, એકદમ જુદો પડી જાય છે. અંતર્મુખ ભળે છે, પરિણામ અંતર્મુખ થાય છે. પ્રદેશે પ્રદેશેથી ઉપયોગ પ્રસરીને વ્યાપીને પોતાનો સ્વાનુભવ જ્ઞાન ને આનંદ નો કરે છે. ત્યારે શરીર સાવ શરીર થી પોતે જુદો જ પડી જાય છે. ભાવ ભાષણ પછી તો ભાસવા લાગે છે, શરીર જુદું છે એમ ભાસવા. અંદર આત્મા જ્ઞાનમય જુદું કામ કરે છે, શરીર શરીરના પરમાણુ એની રીતે કામ કરે છે, પરિણમી રહ્યા છે, એની મને કઈ ખબર નથી. આ તો મારું લોહી વધે માટે હું ઘી ખાવ, મારું લોહી વધે માટે હું ફલાણું ફ્રૂટ ખાવ, ફલાણી ચીજ બનાવીને ખાવ. એ જાણે લોહીમાં ને શરીરમાં પોતે વ્યાપી ગયો. હું દૂધ પીવું, હું દૂધની મલાઈ ખાઉં, હા
હાજી
આ બધી ગણપડ છે. એ પરમાણુ પરમાણુનું કામ કરે છે. તું જ્ઞાનમય આત્મા, તારું કામ કર જુદો પડીને એમ કે છે. પોતે જુદો જ પડી જાય છે, એકદમ નિરાળો થઈ જાય છે. શું અનુભવ વખતે તો
એકદમ નિરાળો,
એકદમ નિરાળો થઈ જાય છે. બાકી તો ફાનું ખાય ને, ફનાની ભસ્મ નથી ખાતા, એને ફાનું ખાધું કહેવાય. તોય તે બીમાર પડવાનો એ પડવાનો, અને મરવાનો એ
મરવાનો,
એમાં કાંઈ ફેર પડવાનો નથી. ચક્રવર્તી કેવો ખોરાક હોય એનો, એવો ખોરાક હોય કે એનો એક કોળિયો એના 96 કરોડ સૈનિકોના રસોઈને માં નાખે ભેળવી દીધો હોય, કોઈનો પચે નહીં. ત્રી બધા લઠ જેવા હોય, પહેલવાન જેવા હોય, સૈનિકો સુપ્રીમ બનાવેલા સોલ્જરો, હા બધા તાકાત વાળા હોય, પણ આનો એક કોળિયાનો અંશ ન પચાવી શકે. કેટલા ભાગ, કેટલામાં ભાગે આવે, ન પચાવી શકે. એવું પેટ ભરીને ખાતા હોય તો એનું શરીર કેટલું શક્તિવાળું હોય કે એને કોઈ પહોંચે નહીં. જેમ કે બાહુબલીને ભરતની લડાઈ છે, એને કોઈ પહોંચે નહીં. બાહુબલી હારામ્યા, કેમ કે આ તો ચક્રવર્તી, એના ખોરાક જુદી જાતના. બાહુબલી ચોક્કસ બળવાન હતા, એના બાવડામાં બળ હતું, અને આના આખું શરીર બળવાન હતા. હરવા માંડ્યા એટલે એને એમ થયું આ તો પાડી દેશે, મુઠી ઉગામી. પણ એ ગમે એવું શરીર હોય તો પણ આયુષ પૂરું થયું એટલે ખલાસ, ઉપડવાનું શરીર. ગમે એ ખાધું હોય, આયુષ પૂરું થયું એટલે એક સમય આખો પાછો થાય. જુદું છે, જુદું થઈ જવાનું છે, એનો અત્યારથી જુદો પડીને અનુભવ, એમાં તારું શ્રેય છે, એમાં કલ્યાણ છે. પોતે જુદો જ પડી જાય છે, એકદમ નિરાળો થઈ જાય છે. ચૈતન્ય તત્વ એકલો નિરાળો થઈ પોતે પોતાની સ્વાનુભૂતિ કરે છે. નિરાળો ભિન્ન પડીને, અલગ પડીને સ્વાનુભૂતિ કરે. સ્વાનુભવની ક્રિયાને સ્વાનુભૂતિ કહે છે, પરિણામની ક્રિયાને જેમ પરિણતિ કહે છે તેમ સ્વાનુભવની ક્રિયાને સ્વાનુભૂતિ કહે છે, જ્ઞાનની ક્રિયાને જ્ઞપ્તિ કહે છે. એ ભાષાની પદ્ધતિ છે, ક્રિયાવાચક છે, તી લાગી જાય. એમ ચૈતન્ય તત્વ એકલો નિરાળો થઈને પોતે, ચૈતન્ય તત્વ એટલે થર્ડ પર્સન ની, પોતે જ જુદો પડી જાય છે, પોતે જ અનુભવ કરે છે, સ્વાનુભૂતિ કરે છે, અને પોતે પોતાના અનંત ગુણ નું વિદન કરે છે. એ વખતે પોતાના અનંતે અનંત ગુણ આંશિક શુદ્ધ થઈને સ્વરૂપમાં એકાગ્ર થઈને પરિણમે છે. બધા ગુણો સ્વરૂપમાં એકાગ્ર થાય છે, અને એ શુદ્ધતાનો અનુભવ પોતે કરે છે. ચૈતન્ય ગુણો છૂટો પડીને ચૈતન્યપણે પોતે પોતાને અનુભવે છે. ચૈતન્ય પિંડ આખો છૂટો પડી જાય છે અને એકાકાર થઈને અનુભવ કરે છે. એ વખતે દેહનું ભાન રહેતું નથી, ભલે એક સેકન્ડ પણ દેહનું ભાન રહેતું નથી. એ વખતે કોઈ સ્પર્શ કરે ખબર ન પડે, કોઈ કાપે ખબર ન પડે, એમ છે. અનુભવનું વર્ણન કર્યું છે, વિશેષ છે. સામાન્યપણે ઘરમાં નીચ બુદ્ધિ હોવાને લીધે જીવ ઉદય કાળે રાગ દ્વેષ કરે છે, અથવા ઉદય કાળે રાગ દ્વેષમાં ખૂંચાય છે. આત્મકલ્યાણની રુચિ અને ભાવનાની ક્ષતિ છે, તેથી એવી દશાવાળા જીવે પોતાના નુકસાનનો વિચાર કરીને રુચિ વધારી પુરુષાર્થ કરવા યોગ્ય છે. આત્મકાર્ય ધીરજથી અંદરમાં અપૂર્વ અંતરમાં અપૂર્વ જિજ્ઞાસા સાથે ઓળખવાનો પ્રયત્ન કરતા થાય છે. તે સિવાય અન્યથા પ્રકારે થતું નથી. હઠથી કે આકુલતા કરવાથી પણ થતું નથી. હઠથી કે આકુલતા કરવાથી પણ થતું નથી.
Oh, my God.